સંયોગ છે. શરીરથી કોઈ ધર્મ થતો નથી, ધર્મ થાય છે આત્માથી થાય છે. આત્માથી ધર્મ થાય ત્યારે એનું શરીર કયા પ્રકારનું સંયોગ હતો એનું માત્ર જ્ઞાન કરાવે. કે સ્ત્રી પર્યાયમાં સમ્યક દર્શન થયું, આ મનુષ્ય પર્યાયમાં સમ્યક દર્શન થયું, આ સિંહની પર્યાયમાં સમ્યક દર્શન થયું, એ તો માત્ર એના શરીરના સંયોગનું જ્ઞાન કરાવ્યું. કે સમ્યક દર્શન થયું પ્રથમ તો કઈ અવસ્થામાં થયું, ચાર ગતિમાંથી ક્યારે થયું એમ. કેમ કે મનુષ્ય પર્યાયમાં સમ્યક દર્શન ન થયું હોય અને દેવ પર્યાયમાં થઈ જાય, અનાદિ મિથ્યા દ્રષ્ટિ હોય અને અહીંથી સાંભળીને ગયો હોય, અહીંયા ન થયું હોય અને પરિણામ કુણા હોય, સ્વર્ગમાં જાય, મિથ્યા દ્રષ્ટિ સ્વર્ગમાં જાય છે અને અહીંયા ઓલું દેશના રીતે સાંભળી હતી ને અહીંયા અનુભવ થઈ જાય. હા, નિસર્ગ જ નિસર્ગ, સાંભળીને થાય અધિગમ અને પછી થાય, પછી અધિગમ ના, હાજરીમાં થાય એમનામ અધિગમ, જ્ઞાનીની દેશના રીતે સાંભળે અધિગમ અને ગેરહાજરીમાં થાય સાંભળ્યા પછી. હવે અત્યારે ગુરુદેવ ભાઈ ગયા, હવે સોનગઢમાં આપણા ભારતના બધા ભાઈઓ જતા આવતા હતા અને સાંભળેલું, હવે સમ્યક દર્શન અત્યારે થઈ જાય અને એ સાંભળેલું હતું, વયા ગયા, પ્રત્યક્ષ નથી, તો એને નિસર્ગ જ કહેવાય. જો કે પ્રત્યક્ષ સાંભળ્યું છે એટલે અધિગમ પણ કહેવાય, પર્યાય ફરી જાય તો નિસર્ગ જ કહેવાય, એવું પણ એવો ભાવ બદલી જાય તો નિસર્ગ જ.
વાચલામાં કહે છે ને કે અમે ક્યાંક ગુરુનો વાત સાંભળેલી,
ત્રીજી લીટી. તેથી કહ્યું કે દ્રવ્યાર્થી ચક્ષુને સર્વથા બંધ કરીને અર્થાત દ્રવ્ય તરફનું લક્ષ છોડી દઈને એકલા ઉઘાડેલા પર્યાર્થી ચક્ષુ વડે અવલોકવામાં આવે છે ત્યારે જીવદ્રવ્યમાં રહેલા નારકપણું અહીંયા સુધી આવ્યા હતા. જીવદ્રવ્યમાં રહેલા નારકપણું, તિરેજપણું, મનુષ્યપણું, દેવપણું અને શિવપણું એ પર્યાયો સ્વરૂપ વિશેષોને અવલોકનારા, જે જે પ્રકારની પર્યાય વર્તમાનમાં હોય એને અવલોકે. જોયું, આ પાંચે પર્યાયો જીવદ્રવ્યમાં રહેલી છે એટલે પ્રમાણ જ્ઞાન લેવું, સામાન્યમાં વિશેષ નથી. જીવદ્રવ્ય ના શબ્દ પ્રયોગ બે રીતે થાય, જીવ દ્રવ્યમાં સામાન્ય પણ છે અને જીવ દ્રવ્યમાં વિશેષ પણ છે. એટલે પ્રમાણ જ્ઞાનમાં બે આવી જાય, પણ જયારે જીવ દ્રવ્યનું અવલોકન કરો ત્યારે નયનો વિષય થઈ જાય, પ્રમાણનો નહીં વિષય, નયનો
વિષય,
દ્રવ્ય સ્વભાવ એમ. એટલે દ્રવ્ય શબ્દ જે છે જીવ દ્રવ્યમાં રહેલું છે, આ પાંચે પર્યાય જીવ દ્રવ્યમાં. હવે જીવ દ્રવ્ય જે છે એ તો સામાન્ય છે, ધ્રુવ છે, એમાં તો પ્રિય છે જ નહીં. તો જીવ દ્રવ્યમાં રહેલી છે પાંચે પર્યાય એમ જયારે કહ્યું હોય ત્યારે પ્રમાણના વિષયમાંથી સામાન્ય પણ છે અને વિશેષ પણ છે. અત્યારે સામાન્યનું લક્ષ છોડીને વિશેષનું લક્ષ કરે છે, એટલે આખા પ્રમાણ જ્ઞાનની અપેક્ષાએ જીવ દ્રવ્યમાં રહેલી પાંચ પર્યાયો છે એમ કહેવાય. એટલો ભેદ પાડ્યો, દ્રવ્યને ગૌણ કરીને પર્યાયને મુખ્ય કરી જાણવા માટે. હા, એ વ્યવહાર કહેવાય, પણ પ્રમાણ જ્ઞાનના વિષયમાં દ્રવ્યને પર્યાય બે છે, બરાબર. હવે દ્રવ્ય સ્વભાવને જયારે જાણે છે ત્યારે દ્રવ્ય સ્વભાવ જે ત્રિકાળી ધ્રુવ છે એમાં તો પર્યાયો છે નહીં, બરાબર છે, એનો અનુભવ થયો. હવે અનુભવ થઈને બહાર આવ્યા ત્યારે એમ કે છે કે આ પાંચે પર્યાય દ્રવ્યમાં રહેલી છે. દ્રવ્ય એટલે પ્રમાણ જ્ઞાનના વિષયભૂત જે દ્રવ્ય, એમાં સામાન્ય પણ છે અને વિશેષ પણ છે. સામાન્ય લક્ષ છોડી રાખવાને વિશેષને જાણવા રોકાય છે એમ લેવું, સમજી ગયો. એક બાજુ કહી કે દ્રવ્યમાં પર્યાયનો અભાવ છે, પર્યાય નથી, દ્રવ્યમાં પર્યાય અટતી નથી, દ્રવ્યમાં પર્યાયની નાસ્તી છે, ત્યારે પછી દ્રવ્યમાં પર્યાય છે એમ આવ્યું, તો એમ લેવું જોઈએ કે પ્રમાણ જ્ઞાનથી વિષય આવી ગયો. પ્રમાણ જ્ઞાનમાંથી દ્રવ્યને ગૌણ કરી અને પર્યાયને મુખ્ય કરી, એકને મુખ્ય અને એકને ગૌણ કરવું છે ને, ઓલું ગૌણ થઈ ગયું દ્રવ્ય સ્વભાવ સામાન્ય, અને વિશેષને મુખ્ય કરે પર્યાયને.
અત્યારે ટેપ રેકોર્ડ ચાલે છે એવા તમારા એકલા પ્રવચન ઉપર જવાનું લક્ષ્ય છે, તો અમને એકલો પ્રવચન સિવાય બીજું કઈ ટેપ રેકોર્ડ માં ખ્યાલ આવતો નથી.
અને
જયારે પ્રમાણ નો વિષય કરીએ ત્યારે ટેપે છે, એમાં ઉતરેલું છે, મશીને ચાલે છે,
બધું આવી જાય, બધું
એમ જ પ્રમાણ નો વિષય
સિવાય. અહીંયા તો પ્રમાણ જ્ઞાન ના વિષયમાં એકલું દ્રવ્ય ને પર્યાય બે જ લેવું. અહીંયા ઓલું દ્રષ્ટાંત થયું, તમે પ્રમાણ જ્ઞાન નું આપ્યું ને એ બહારની વસ્તુ લીધી. અહીંયા તો પ્રમાણ જ્ઞાનમાં સામાન્ય વિશેષ એવો એવો જે દ્રવ્ય છ દ્રવ્યમાં એવું જે દ્રવ્ય એ દ્રવ્યમાં સામાન્ય પણ છે અને એ દ્રવ્યમાં વિશેષ પણ છે, એટલે એ દ્રવ્યનો અર્થ થયો પ્રમાણ જ્ઞાન. બરાબર. હવે દ્રવ્ય સામાન્યનું અવલંબન લ્યો એ દ્રવ્ય જ કહેવાય, તો પણ તે નહીં નો વિષય થઈ ગયો, પ્રમાણ નો વિષય નહીં, એ નહીં નો વિષય. દ્રવ્ય લીધું, દ્રવ્ય સામાન્ય દ્રવ્ય તો કહેવાય દ્રવ્ય. દ્રવ્યની દ્રષ્ટિ કરો, દ્રવ્યની દ્રષ્ટિ કરો એટલે સામાન્ય દ્રષ્ટિ કરો. દ્રવ્યની દ્રષ્ટિ એટલે ઓલું દ્રવ્ય નહીં, પ્રમાણનું દ્રવ્ય ન લેવું એમ. એટલે દ્રવ્ય શબ્દનો પ્રયોગ આમ ઘણી વખતે થતો હોય તો ત્યાં પ્રકરણ અનુસાર એનો અર્થ કરવો, અપેક્ષા સમજીને અર્થ કરવો. બધી જગ્યાએ દ્રવ્યનો અર્થ એક જ પ્રકાર ન લેવો. જેમ કે છ દ્રવ્ય છે, એમાં તમે જીવ દ્રવ્ય છો, તમે પૂતગલ દ્રવ્ય નથી. તો જીવ દ્રવ્યનો શબ્દ આવ્યો ને, તો એ જીવ દ્રવ્યમાં સામાન્ય પણ લેવું અને વિશેષ પણ લેવું. જીવ દ્રવ્ય, જીવ દ્રવ્યમાં બે આવી જાય, અને અને જીવ તત્વ, જીવ તત્વ સામાન્ય તો એનો એમાં સામાન્ય લેવા,
હા
સુધાત્મા. અને નવ તત્વમાં જીવ તત્વ પેલો લીધો, એમાં બે આવી જાય.
નવ તત્વમાં જીવ તત્વ લીધો
એમાં બે આવે,
આવી જાય
કે જીવત્વ શક્તિ પણ આવે અને દસ પ્રકારના પ્રાણ થી જીવ જીવે એને પણ જીવ કહેવાય. એ જીવત્વમાં બે આવે,
એટલે પ્રમાણનો વિષય,
એ પ્રમાણનો વિષય થઈ ગયો.
એમાંથી
પ્રમાણના વિષયમાંથી અંદરમાં જે છુપાયેલી આત્મજ્યોતિ એ શુદ્ધ રહી વડે બહાર કાઢો. એમ દૂધમાં ઘી છે, દૂધમાં ઘી છે, પાણીમાં તો ઘી નથી. એટલે નવ તત્વોમાં આત્મા છે, નવ તત્વની બહાર તો આત્મા છે નહીં. એટલે પર્યાયોમાં, પર્યાયો સ્વરૂપ જે વિશેષો નવ ના ભેદો છે એમાં આત્મા રહેલો છે. એમ એમાંથી આત્માને ખેંચો, અનુભવ કર્યો પછી નવના ભેદોને જાણવું તેનું નામ પર્યાર્થિક નહીં. આત્માને જાણ્યા પછી નવના ભેદોને જાણવું, દસ પ્રકારના પ્રાણ છે, અજીવનું જ્ઞાન થયું તેને અજીવ કહેવાય, પુણ્ય પાપ આશ્રવ સંવર્ણ જરાને બંધને મોક્ષ, એ પરિણામને જે જાણે જ્ઞાન એનું નામ પર્યાર્થિક નહીં છે. એમ દ્રવ્યને જાણ્યા પછી જ્ઞાન પર્યાયને જાણે પોતાના પરિણામને એનું નામ પર્યાર્થિક. આ પાંચો પર્યાયો દ્રવ્ય જીવ દ્રવ્યમાં રહેલી છે પણ કાંઈ એ પરમાં છે એમ નથી. જો પરથી જુદું પાડે, પરથી જુદું પાડીને પર્યાયો દ્રવ્યમાં રહેલી છે એમ, એટલે આત્મામાં રહેલી છે. દ્રવ્યમાં એટલે આત્મામાં રહેલી છે. આત્મામાં સામાન્ય પણ છે અને આત્મામાં વિશેષ પર્યાયમાં પણ છે, એને આત્મા કહેવાય. અહીં જીવ દ્રવ્યમાં રહેલા એમ શબ્દ છે એટલે કે પર્યાયો સ્વદ્રવ્યમાં રહેલી છે પણ પરની સાથે એને કઈ સંબંધ નથી. જો પરથી જુદું પાડી દીધું ને, પરથી જુદું પાડ્યું એટલે પર્યાયો આત્મામાં છે, પર્યાયો છે પોતાના આત્મામાં છે, આત્માના પર્યાયો પર્યાય આત્માની બહાર નથી એમ. એટલે પરથી જુદું પાડીને પ્રમાણ આવી ગયું ને, એ પર્યાય પોતાના પરિણામ બહાર હોય જ નહીં એમ. પરિણામ હોય એ પોતાની સત્તામાં હોય, ઉત્પાદે ધ્રુવ્યુક્તમ સત, સ્વચતુષ્માં પરિણામ હોય, પરિણામ બહાર નથી હોતા એમ. પછી પછી જ્યાં જ્યાં પોતાની સત્તામાં પરિણામ હોય એને જ જોવાનું હોય, પોતાના પરિણામ ભીતમાં તો નથી, તો તો પછી પર્યાયને જોવાનું. જયારે કહે કે તું તારા પરિણામને પર્યાર્થિક નહીં વળે જો કે છે જાણેલો પ્રયોજનવાન તે કાળે, તો એ ભીતને અમે ના જોવે, પોતાના પરિણામને જોવે. અને કેમ કે મારા પરિણામ ભીતમાં નથી, પરદ્રવ્યમાં મારા પરિણામ નથી, મારા પરિણામ મારા આત્મા વિશે છે. એટલે આત્માથી આગળ જવાનું જ બંધ,
અહીંયાથી બંધ જ થઈ ગયું. એટલે આગળની હદ ઓળંગી ન શકે.
લક્ષ્મણ રેખા,
લક્ષ્મણ રેખા આવી ગઈ ત્યારે તો વર્તુળ ટૂંકું થયું
કહેવાય. હા, વર્તુળ ટૂંકું.
આ વર્તુળ ટૂંકું તો બહુ સરસ ઉપાય છે,
ઉપાય સારો ઉપાય.
ભટકતો ઉપયોગ છે ને,
હા ભટકતો,
એને બહાર થી જ્યાં સુધી રોકશે નહીં ત્યાં સુધી પોતાના પ્રમાણ માં ના આવે ત્યાં સુધી આગળ વધી નથી,
આગળ નથી. પેલા પ્રમાણ માં આવી જાવ, પછી પ્રમાણ માં અટકવું નહીં, પછી પ્રમાણ માંથી નહીં મળે.
હાજી હાજી, આપનો ઓલો શબ્દ છે ને, પ્રમાણ થી
બહાર જવું નહીં ને પ્રમાણ માં અટકવું નહીં. બા
ઘર માં બેસી જાય.
હા બા, બધો ખુલાસો છે આમાં, કરે છે પોતે ખુલાસો કરે છે. પ્રમાણ જ્ઞાન શબ્દ નથી વાપરો, પણ બધો ખુલાસો છે. આત્મામાં દ્રવ્ય પણ છે ને આત્મામાં પર્યાયો પણ છે. આત્મા છે એમાં દ્રવ્ય પણ છે અને પર્યાય પણ છે. દ્રવ્ય એટલે ત્યાં દ્રવ્ય લેવું, સામાન્ય દ્રવ્ય ટકતું ધ્રુવ, ધ્રુવ લેવું. અને આત્મામાં પર્યાયો પણ છે એટલે આત્મામાં ઉત્પાદન પણ છે, આત્મામાં ધ્રુવ પણ છે, એમ લેવું. ત્યારે એમ લેવું, અને જયારે પર્યાય થી રહીત આત્મા ત્યારે એકલું સામાન્ય લેવું. એ નહીં નો વિષય, એ નહીં નો વિષય થઈ ગયો. અને આખું લ્યો તો પ્રમાણ જ્ઞાન નો વિષય.
એટલે બે સાઈડ સમજવી,
હા સમજવી.
અને આ ગુરુદેવ વાત કરે છે એને ખ્યાલ છે, આ બધા શાસ્ત્ર અભ્યાસી તૈયાર જીવો છે, એટલે આટલો તો ખ્યાલ આવી જાય,
આવી જાય. એટલે વધારે ખુલાસો ના કરે, પછી
પછી લંબાણ ના કરે,
લંબાણ ના કરે. કેમ કે 43 વર્ષ પછી આપ્યું છે પરિચિત માણસોને, પછી શું વધારે ખુલાસો કરો, એમ કઈ જરૂર નથી. એમ જીવ દ્રવ્યમાં રહેલા એમ શબ્દ છે, એટલે કે પર્યાયો સ્વદ્રવ્યમાં રહેલી છે, પણ પરની સાથે એને કાંઈ સંબંધ નથી. કેમ કે પોતાના પરિણામ પોતાની બહાર હોય જ નહીં. પોતાના જે પરિણામ થાય આત્મામાં, એ આત્માની બહાર હોય નહીં. સોનાનો જે ઘાટ છે એ સોનામાં જ છે, સોનાની બહાર ના હોય.
પછી બહાર જાય તો બીજાનું કામ કરવા માટે તો એનું કામ કોણ,
પણ જઈ શકે જ નહીં, અશક્ય. પર્યાય દ્રવ્યને છોડીને બહાર જાય જ નહીં. આવ્યો ટેલિફોન, આવ્યો. હા એ જ, કાલ 10 નો ટાઈમ આપ્યો જ ને. એવા છે કે ગમે તે કઈ ખોંગ વાતો કરતા હોય મૂકી જતો પકડાય જાય બધું. એવું અત્યારે છે આ જમાનો. ચિમલી ઉદય હતા, વજમાં છે. આ પાંચે પર્યાયો જીવદ્રવ્ય મરેલી છે, પણ કઈ એ પરમા છે એમ નથી. અહીં જીવદ્રવ્યમાં રહેલા એમ શબ્દ છે, એટલે કે પર્યાયો સ્વદ્રવ્યમાં રહેલી છે, પણ પરને સાથે એને કઈ સંબંધ નથી. એનો સંબંધ હોય તો દ્રવ્ય અને પર્યાયની વચ્ચે વર્તુળ માંથી પર્યાયો બહાર નહીં. એમ લ્યો આવો ઉપદેશ અજાણ્યાને, ક્રિયાકાંડ વાળાને તો એવું લાગે કે આ શું માની છે, પણ બાપા આ તારા ઘરની માની છે. ભાઈ તારું ઘર કેવું અને કેવડું મોટું છે એ તે કદી સાંભળ્યું નથી પ્રભુ. હવે કહે છે દ્રવ્યાર્થિક નહીંના ચક્ષુને સર્વથા બંધ કરીને, એટલે કે તેનું ઉઘડેલું જ્ઞાન તો છે પણ તે તરફ લક્ષ નથી. કે છે કે પેલા આત્માનો અનુભવ થઈ ગયો અને અનુભવમાંથી બહાર આવે છે એટલે ઉપયોગ બહાર જાય છે, ત્યારે એ પર્યાય ઉઘડેલી તો છે, પણ એ પર્યાય ઉઘડેલી છે એનું લક્ષ પેલું ત્રિકાળી દ્રવ્ય પર હતું, ત્યારે એ જ્ઞાનના અંશને દ્રવ્યાર્થિક નહીં કહેવાતી હતી. હવે એ જ્ઞાનનો પર્યાય તો ઉઘાડેલો છે જ, પણ એને વિષય બદલાયો. જે દ્રવ્ય સામાન્યને જાણતું હતું જ્ઞાન, ઈ જ્ઞાન હવે પોતાના પરિણામને જાણવા માં આવે છે. પોતાના પરિણામમાં જેટલી વિતરાગતા, થોડોક રાગ, શુદ્ધિ અશુદ્ધિ એ વગેરે વગેરે, તો પણ તે તરફ લક્ષ નથી. પરંતુ લક્ષ તો જે પર્યાય ઉઘડેલી છે તેમાં છે. બે મિનિટ બાકી છે, પારો. હવે કહે છે, દ્રવ્યાર્થિક નયના ચક્ષુને સર્વથા બંધ કરીને, એટલે કે તેનું ઉઘડેલું જ્ઞાન તો છે પણ તે તરફ લક્ષ નથી. પરંતુ લક્ષ તો જે પર્યાય ઉઘડેલી છે તેમાં છે. એટલે આખો ઉપયોગ જે અંતર્મુખ થઈને પર્યાયને જાણવાનું બંધ કરી અને દ્રવ્ય સ્વભાવને જાણવા તરફ ઉપયોગ ગયો તો ત્યારે શુદ્ધ ઉપયોગ પ્રગટ થયો, આત્માનો અનુભવ થયો. હવે એ ઉપયોગ દ્રવ્ય સામાન્યથી ખસીને પર્યાય તરફ આવે છે, ભેદને જાણવા જાય છે. એટલે દ્રવ્ય સ્વભાવનો અનુભવ થયો, એનું જ્ઞાન તો રહ્યું પણ ઉપયોગ ત્યાંથી છૂટ્યો અને ઉપયોગ આવ્યો પર્યાય તરફ. એટલે જ્ઞાન તો રહી ગયું, આત્માનો અનુભવ તો થઈ ગયો કે આવો છું, એ તો લબ્ધરૂપ અથવા પ્રણતિ રહી ગઈ એની, પણ એનો ઉપયોગ છે એ બહાર આવ્યો સવિકલ્પ દશામાં. અને પર્યાયને જોવા રોકાય છે, બહાર, પર્યાયથી બહાર તો નહીં. તો કહ્યું, દ્રવ્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને એકલા ઉગાડેલા પર્યાર્થિક ચક્ષુ વડે અવલોકવામાં આવે છે ત્યારે, અર્થાત પર્યાયથી જ્યારે જીવની દશાઓ જોવામાં આવે છે, વર્તમાન પોતાના જ્ઞાન દ્વારા પેલા આત્માને જાણતું તું જ્ઞાન, હવે આત્માના પરિણામને જાણવા રોકાણું. વર્તુળ તો એટલું એટલું, પેલા આત્માને જાણતું તું દ્રવ્યને સામાન્યને, હવે એ આત્માના પરિણામને જાણે છે જ્ઞાન. બસ એનું નામ જ પર્યાર્થિક નહીં, એનો વિષય જ પર્યાય એમ. અર્થાત પર્યાયથી જયારે જીવની દશાઓ જોવામાં આવે છે ત્યારે આહા લ્યો, એને જોવાનું તો એમાં ને એમાં જોવાનું રહ્યું, એ તો આત્મામાં ને આત્મામાં રહ્યું, પણ આત્માનું એક પડખાને જાણતું તો હવે બીજું પડખું જે છે પર્યાયનું એને જાણવા આવે છે. એને જોવાનું તો એમાં ને એમાં સામાન્ય ને વિશેષમાં છે, બહારમાં ક્યાંય નહીં. શું કહ્યું ભગવાન? તારા દ્રવ્ય અને પર્યાય સિવાય શરીર, કર્મ, કષાય ઇત્યાદિ બહારનું કરવું એ તો દૂર રહો, એ તો છે નહીં, પણ બહારમાં જોવાનું નથી. ભગવાન તું જે જુએ છે એ તારી પર્યાય છે. ઘણી વાત ભાઈ, આવી વાત જયારે આવે છે ને ત્યારે પોતે કહે છે ઝીણી વાત છે.
અને આપણને સમય ટકો કરે છે, જરા શાંતિથી સમજી આવ્યો, ઉતાવળ નહીં કરી.
કેમ કે એને અનુભવ છે પરને જાણવાનો. ત્યારે આ કહે છે કે તું પરને જાણતો નથી પણ તારી જ્ઞાનની પર્યાય જણાય છે, એને અમે પર્યાર્થિક નહીં કહી છે.
બરાબર
એમ કહે છે. જેમ આ ઔદારિક શરીર છે તેમ ચૈતન્ય ભગવાન પરમ પારણામિક સ્વભાવ ભાવ ચૈતન્ય શરીર, ચૈતન્ય વિગ્રહ છે. વિગ્રહ શબ્દ આવે છે ને શાસ્ત્રમાં, તેમ પુણ્ય પાપના ભાવ કે આ ગતિના ઉદય ભાવ છે તે પણ એક વિગ્રહ છે. શુદ્ધ ચૈતન્ય શરીરી ભગવાન આત્માની અપેક્ષા એ તે પર વિગ્રહ છે, પર શરીર જ છે. ત્રણ પ્રકારે શરીર છે, એક ચૈતન્ય શરીર, એક કસાય શરીર અને ત્રીજું જળ શરીર. આ જે ગતિના ભાવો છે ને, ચાર ગતિના ભાવ, એ કસાય છે, જીવની યોગ્યતા, પર્યાયની યોગ્યતા. આ શરીર નહીં પણ મનુષ્યની ગતિની યોગ્યતા, જીવની પર્યાય વિભાવ ભાવ, એ કસાય છે. અને આ જળ શરીર છે, એક ચૈતન્ય શરીર નાયક, એક કસાય શરીર બે એટલે ભાવ કર્મ, અને ત્રીજું આ જળ શરીર નો કર્મ. ઔદારિક, તેજસ, કારમણ, આહારક અને વૈક્રિયક શરીર બધા જળ શરીર છે. આત્માની પર્યાયમાં થતા વિકારના પરિણામ ચૈતન્યનું વિકૃત શરીર કષાય શરીર છે અને શુદ્ધ ત્રિકાળી નાયક ભાવ નિજ શરીર છે, નિજ વસ્તુ છે, એને પણ શરીર કહ્યું આત્માને. તો શરીરના ત્રણ પ્રકાર, એક શુદ્ધ આત્મા છે ચૈતન્ય એ નિજ શરીર, એક બીજું ભાવ કર્મ કષાય એ બીજી વિકૃત શરીર, અને ત્રીજું આ શરીર, ત્રણ પ્રકારના શરીર. એ નિજ ચૈતન્ય વસ્તુને જોવા માટે તો એકવાર પર્યાયની આંખ બંધ કર, જો આત્માના દર્શન કરવા હોય તો પર્યાયને જાણવાનું બંધ કરો, તને આત્માના દર્શન થશે. પછી આત્માના દર્શન કર્યા પછી તારા પરિણામને જોવાની તને છૂટ છે, તો દોષ નહીં લાગે. લાગશે તો ચારિત્રનો દોષ લાગશે, શ્રદ્ધાનો દોષ નહીં લાગે. એમ હવે સ્વને જોયો જાણ્યો છે, તો જાણ્યો છે તો પર્યાયમાં પણ સામાન્ય સ્વવર્તે છે, તેથી પર્યાયને જોવા ફરીને. હવે સ્વને જોયો જાણ્યો છે તો પર્યાયમાં, એટલે સામાન્ય જણાયો છે તો પર્યાયમાં પણ સામાન્ય સ્વવર્તે છે, તેથી પર્યાયને જોવા આ સ્વનું દ્રવ્ય સામાન્યનું લક્ષ છોડી ઉઘાડેલા પર્યાયને જોવાના ચક્ષુ વડે જો એમ કહે છે. બીજા દ્રવ્યનો અવદારી કારમણ આદિ શરીરનો તો એક અંશ પણ તારી પર્યાયના અસ્તિત્વમાં નથી, પણ તારી પર્યાયના અસ્તિત્વમાં ચાર ગતિ અને સિદ્ધિની પર્યાય છે. જીવ દ્રવ્યમાં રહેલા છે ને, અંદર શાસ્ત્રમાં છે ને, જીવ દ્રવ્યમાં રહેલા એવું જે વચન શાસ્ત્રમાં છે, એ શાસ્ત્રમાં છે ને અંદર. ભાઈ નારકપણું આદિ પર્યાયો તારી પર્યાયના અસ્તિત્વમાં છે અને તેને જોવાનું જ્ઞાન ઉઘડેલું છે, તો અહીં કહે છે તારી પર્યાયમાં જે અસ્તિત્વ છે તેને જોવાની ઉઘાડેલી આંખ વડે જો જાણ. લ્યો આવી બધી ઝીણી વાત. બાપા લોકોને તો બહારથી ધર્મ કરવો છે, પણ ભાઈ બહારમાં તે જીવ છે જ નહીં ને. અરે આવું સાંભળવાય ન રોકાય તે નિર્ણય ક્યારે કરે બાપુ? ચાર ગતિના 84ના અવતાર કરીને તારા સોથા નીકળી ગયા છે, છતાં તને દરકાર નથી કે હું કોણ છું અને ક્યાં છું. આ વિષય એવો છે ભાઈ, આ જે વિષય છે એ વ્યવહારનો પક્ષ જેને છે, વ્યવહારના પક્ષના પ્રકાર ઘણા છે. અહીંયા એક સૂક્ષ્મ વ્યવહારનો પક્ષ જીવને રહી જાય છે કે કેવળી ભગવાન લોકાલોકને જાણે છે અને હું ક્ષોભસમ મારી યોગ્યતા અનુસાર પરજ્ઞેયને હું જાણું છું. એવું પરને જાણવાનો જેને પક્ષ છે, પરને જાણવાનો વ્યવહાર નથી એ પક્ષ છે, એને આ વાત નહીં સમજાય. અહીંયા તો એટલું બધું વર્તુળ ટૂંકું કરી દીધું છે કે જ્ઞાનનો સ્વભાવ જાણવાનો ખરો એ હકીકત છે, પણ કેને જાણવાનો? કે પોતાના શુદ્ધ આત્માને જાણવાનો સ્વભાવ એ દ્રવ્યાર્થિક નહીં, નિશ્ચય નહીં. નિશ્ચય નહીં નું જે જ્ઞાન થાય છે એ આત્માના સામાન્યને જાણે તે નિશ્ચય નહીં, અને પછી વિશેષને જાણે એ વ્યવહાર નહીં. વ્યવહાર નહીં કહો કે પર્યાર્થિક નહીં કહો, પણ જાણવાના બાના નીચે પણ તું એનાથી જો આગો ગયો, જાણવાના બાના નીચે આગો ગયો એટલે સ્વપર પ્રકાશક છે આત્માનો સ્વભાવ જ્ઞાનનો. તો જ્ઞાનનો સ્વભાવ આત્માને પણ જાણે અને દેવગુરુ શાસ્ત્રને જાણે એ અઘો વયો ગયો, અંદર નહીં. એને વિષય જ્ઞાનનો આપવો તો સામાન્ય વિશેષ બે, એમાં ને એમાં જાણવા રોકાય જ્ઞાન, એની બહાર બહુ જાય તો એ આઘો યોગ કહેવાય. પછી એ સંકેલું ભારી પડશે, ભાઈ એવી વાત છે. જે જ્ઞાન જેનું છે એને જાણવાનું છોડી, કાં તો જ્ઞાન દ્રવ્યને જાણે અને કાં જ્ઞાન પોતાના પરિણામને જાણે, એનાથી જો જ્ઞાન આગું ગયું અને પરને જાણવા જો જાય છે અજ્ઞાનીનું જ્ઞાન, તો એને ભ્રાંતિ કહી, વ્યવહાર નહીં. હું જ્ઞાતા અને છ દ્રવ્ય સર્વજ્ઞ ભગવાને કયા છ દ્રવ્ય, એ મારું જ્ઞેય ને હું જ્ઞાતા કે છે કે એ ભ્રાંતિ છે, એવો પાઠ છે. કળશ ટીકા નંબર 271. રાજમલજી સાહેબ કહે છે કે જાણવાના બાના નીચે મોટી ભૂલ, એમ સાધારણ નહીં કે હું જ્ઞાતા અને સર્વજ્ઞ ભગવાને છ દ્રવ્ય કયા છે એ મારું જ્ઞેય, એ ભ્રાંતિ છે અનાદિકાળથી, એમ કહ્યું. હવે છ દ્રવ્યને જાણવું એ વ્યવહાર છે, પણ છતાં અહીંયા કહ્યું ભ્રાંતિ. એનું કારણ, ભ્રાંતિ શબ્દ કહેવાનું કારણ કે તારું જ્ઞાન તારા આત્માને ત્રિકાળીને જાણવાનું તો છોડ્યું, પણ તારા પરિણામને જાણવાનું છોડીને બહાર વયું ગયું. એક વાત. બીજી વાત, એક બંધધિકાર સમયસારમાં છે, નવતત્વમાં બંધધિકાર. બંધધિકારમાં આચાર્ય ભગવાન એવી એક પરાકાષ્ઠાની વાત કરે છે કે જે કોઈ બીજા શાસ્ત્રોમાં નથી, કે ભાવબંધ જીવને થાય છે, દ્રવ્ય કર્મનો બંધ થાય છે એ તો બહાર છે વ્યવહાર બંધ, પણ ભાવબંધ થાય છે જીવની પર્યાયમાં, ભાવ મોક્ષને બદલે ભાવબંધ થાય છે, એ શું કે હું પરને મારી શકું છું એવો અભિપ્રાય, હું પરને જીવાડી શકું છું એવો અભિપ્રાય, હું પરને સુખી દુઃખી કરી શકું છું એવો અભિપ્રાય. એક બીજું, હું નારકી છું ને હું મનુષ્ય છું ને હું દેવ છું એવો અભિપ્રાય. બે ત્રીજું, હું પરને જાણું છું, પરને જાણું છું એવો જે તારો અભિપ્રાય છે, એ ત્રણેયને ભગવાન અધ્યોષાન કહે છે. અધ્યોષાન એટલે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન. હવે જીવ આનાથી તો પાછો ફરી શકશે કે હું પરને મારી તો શકતો નથી, જીવાડી શકતો નથી. એ આયુષથી જીવે છે અને એનું આયુષ ક્ષય થાય તો આપોઆપ મરી જાય છે. મારો મારવાના અભિપ્રાયની આરે એને કઈ સંબંધ નથી, એનું આયુષ પૂરું થશે એ મરી જશે, એ તો છોડી શકે જીવ, અહીંયા તો પાછો ફરી શકે, એના આયુષ ઉપર છોડી દઉં ભાઈ, હું મારી શકું જીવાડી શકું મારી શક્તિ નથી, એ તો સમજણમાં આવી શકે. બીજું, હું તો જ્ઞાયક છું એટલે હું મનુષ્ય નથી, હું દેવ નથી, હું નારકી નથી, હું તિરિંજ નથી, એમ જાણીને ત્યાંથી પણ અભિપ્રાય અંદરમાં લાવી શકે, પણ હું ધર્માસ્તિકાયાદી પરદ્રવ્યને જાણું છું, ગુલાબે છોડશે પણ આ નહીં છોડે, એટલે ભાવ બંધ થાય છે, અધ્યોષાન થાય છે. કેમ કે પોતાના આત્માને જાણવાનું છોડી અને જ્યાં પરને જાણવા ગયો ત્યાં અજ્ઞાન થઈ ગયું. ભગવાને કયા એવા છ દ્રવ્ય, એને જાણવા તો રોકાશ તો તને અધ્યોષાન એટલે મિથ્યાત્વનો દોષ લાગશે. કેના જેવો દોષ? કે હું પરને મારી શકું છું એવો જે તારો સિદ્ધાંત અભિપ્રાય, એના જેવો આ દોષ છે. સમાન દોષ
અપેક્ષા એ વિચાર કરે તો કેટલો દૂર નીકળી ગયો છે. અત્યારે આપ વાત કરો છો તે પ્રમાણે કેટલો દૂર નીકળી ગયો છે. પોતાની પર્યાય જાણે છે, એ હજી અટકા વગર કેટલો દૂર જીવે છે. એ ક્યારે પોતા પાસે આવે, નજીક ક્યારે આવે?
એટલે ભણેલાની આ ભૂલ છે, ભણેલાની ભૂલ કાઢવા માટેનું આ છે. આ ગુરુદેવ વારંવાર કહે છે કે જ્ઞાનની તારી પર્યાયનું વિષય, તારા જ્ઞાનની પર્યાયનો વિષય તારે જાણવું હોય ને, જાણવું હોય તો જાણ, જાણવાની તને છૂટ છે. પણ કાં તો તારા દ્રવ્ય સ્વભાવને જાણ અને એમાં જ જાણવા રોકાઈ જા. અમે તો એમ કહીએ છીએ કે ત્યાંથી બહાર નીકળજમાં, પણ કદાચિત તારું વીર્ય કમજોર હોય, દ્રવ્ય સ્વભાવને જાણવામાં બહુ ઉપયોગ તારો ન લાગતો હોય અને અનાદિકાળથી ભેદવાસિત બુદ્ધિ છે, એટલે ભેદને જાણવાની તારી અનાદિની ટેવ છે, કુટેવ. કુટેવ એટલે કુટેવ. તો એ વખત કદાચ તું અંદરમાં તારા ઉપયોગને, દ્રવ્ય સામાનને જાણવા બહુ તારાથી ન રોકાવાય, ટકાય નહીં તારાથી, તો જાણવાનું તારું જો થાય તો એને છોડીને તારા પરિણામને જાણ. તારા પરિણામથી આગો તો હું બહાર જાણવા જઈશ. એને કહે છે કે તો અસદભૂત વ્યવહાર છે ભાઈ. તારા પરિણામ ને તું જાણ એ સદભૂત વ્યવહાર છે, અને આત્માને જાણ એ દ્રવ્યાર્થિક ને નિશ્ચય નહીં છે. માટે આ જે વાત છે ને બહુ ગંભીર છે, વધારે પડતી ગંભીર તો છે પણ વધારે પડતી ગંભીર છે. એના ઉપર બહુ મનન માગે, એમ કે જાણવું એ તો સ્વભાવ છે, પરને જાણવું એમાં દોષ શું? એ તો સ્વભાવ છે. કેવળી ભગવાન લોકાલોકને જાણે અને હું દેવગુરુ શાસ્ત્ર ને જાણું.
વિચાર એમ આવે કે પરનું જાણવાનું કહ્યું છે તો એમાં અભ્યાસ કર્યા પછી ફેર તો શું પાડ્યો? આંતરો
શું પાડ્યો?
ઈનો આંતરો શું
પાડ્યો? એકેન્દ્રિય થઈને પરને જાણ્યું, બે ઇન્દ્રિય થઈને પરને જાણ્યું, મનુષ્ય થઈને પરને જાણ્યું, દેવ થઈને પરને જાણ્યું, કઈ ફેર ન રહ્યો. ગુરુ મળ્યા તને એમાં કઈ આંતરો ફેરફાર તો થયો નહીં. ત્યારે કહે છે કે પરને જાણવાનું તો સર્વથા બંધ કર, એ તો અહીંયા વિષય જ નથી. તારા પરિણામને જાણવાનું બંધ કર અને દ્રવ્યને જાણ. હવે દ્રવ્યને જાણ્યા પછી પછી કેને જાણવું? કે કચ્છી જાણવું તો ફરી એને જાણવું પડશે, એનાથી આગો જાય. એમાં જો એમ અમે એમ કહીએ છીએ કે જો ઉપયોગ તારો લાગી જાય સામાન્યમાં તો પર્યાયને જાણવાનું કઈ જરૂર નથી. પણ તારો ઉપયોગ નહીં લાગે, છદ્મસ્ત છો તું, વળી જો ઉપયોગ લાગી જાય બે ઘડી તો કેવળ જ્ઞાન થાય. એટલે પંચમ કાળનો તું પ્રાણી છો, એટલે તારો ઉપયોગ બે ઘડી સુધી તો એમાં ટકશે નહીં. પણ કદાચ ઉપયોગ બહાર જાય તો તારા પરિણામને તું જાણજે, પરિણામથી બહાર તું જાઈશ. એમ કહે છે ગતિ છે એ પર્યાયના અંશમાં છે પણ પોતાની ત્રિકાળી ચીજમાં એ નથી. પાનું 47. તેવી રીતે મનકષાયના દયાદાન ભક્તિ આદિના પરિણામ પણ પોતાની પર્યાયમાં છે પણ પોતાની ત્રિકાળી વસ્તુમાં તે નથી. હવે કહે છે કે જીવદ્રવ્ય પરમાત્મ સ્વરૂપ નિજ ચૈતન્યમય ત્રિકાળી વસ્તુ તેનું જ્યાં જ્ઞાન થયું તેનું જ્યાં જ્ઞાન થયું પોતાના આત્માનું, ત્યાં પર્યાયને જોવાનું જ્ઞાન ઉગણ્યું છે. તે જ્ઞાન શાસ્ત્રના ભણથી ઉગણ્યું છે એ પ્રશ્ન અહીં નથી. અહીં તો જીવ સામાન્યને ત્રિકાળી નાયક મૂર્તિ પ્રભુ આત્માને જાણતા પર્યાયને જોવાનું જ્ઞાન ઉગડેલું છે એમ વાત છે. સમજાણું કઈ? આ તો ત્રણ લોકના નાથની, જેની પાસે એકાવતારી ઇન્દ્રો ગલુડિયાની જેમ વિનમ્રપણે બેસી વાણી સાંભળે છે, તે જિનેશ્વર દેવ પરમેશ્વરની વાણી છે, એની ગંભીરતાની સી વાત. એકદમ ગંભીર થઈને વરને જાણવાનો ઉત્સાહ મરી જાય વાત છે. કરી તો શકતો જ નથી એ વાત તો અહીંયા એજન્ડામાં છે જ નહીં. જેને કર્તાપણાની તીવ્ર બુદ્ધિ છે એને તો આ સમજાશે જ નહીં, પણ કર્તા બુદ્ધિ છૂટી છે અને પરને જાણવા રોકાણો છે તોય જેને આત્મદર્શન થતું નથી એને કહે છે કે ભાઈ, જાણવાનો તારો સ્વભાવ છે એ વાત સાચી, પણ કોને? એમાં નિશ્ચયથી કોને ને વ્યવહારથી કોને? જાણવાનો તારો સ્વભાવ છે પણ નિશ્ચયથી કોને ને વ્યવહારથી કોને? કે નિશ્ચયથી મારા ત્રિકાળી જ્ઞાયકને અને વ્યવહારે જ્ઞાયક આશ્રિત થતા પરિણામ કે પરાશ્રિત થતા પરિણામ માત્ર. જો આ ફરીથી જરા તો મૂકી દે કે સમ્યક દર્શન તો જલ્દી થાય વાત છે, પણ આ વાત જો એના જ્ઞાનના ઊંડાણમાં રહી ગઈ, અંદરમાં ઊંડી ઉતરી ગઈ, તો એને શ્રેણી જલ્દી આવશે, એને લાંબો કાળ મોક્ષ થવાનો નહીં લાગે. કેમ કે જયારે મુનિદશા આવશે ત્યારે એનું જો જ્ઞાન કાં તો આત્મામાં ડૂબકી મારશે ને દ્રવ્યને જાણશે, અને અહીંયાથી જો છૂટું તો માત્ર પોતાના પરિણામને જાણવા આવશે. એ પરિણામને પરિણામ જાણ્યું ન જાણ્યું ત્યાં ફટ પાછો દ્રવ્યને જાણવા આવી જશે. પણ જો દ્રવ્યને જાણીને પર્યાયને જાણીને પર્યાયને જાણીને પછી આગળ ગયો તો બહુ વાર લાગશે. સમ્યક દર્શન તો ટકી રહેશે પણ ચારિત્રનો દોષ લાગશે. ભવિષ્યમાં આ જે અધ્યયન કરે છે એનો ભવિષ્યમાં મુક્ત થવાનો છે. સમ્યક દર્શન સહેલું છે પણ પછી અનંત પુરુષાર્થ છે. એ જો અત્યારે આ વાત ખ્યાલમાં આવી કે કાં તો મારા દ્રવ્યને જાણું અને એમાંથી નીકળું તો મારા પરિણામને જાણું, બસ મારા જ્ઞાનનો સ્વભાવ જાણવાનો ખરો પણ નિશ્ચયથી દ્રવ્યને જાણવાનો અને વ્યવહારે મારા પરિણામને જાણવાનો, આટલો નિશ્ચય ને વ્યવહાર છે. બાકી એનાથી બહાર પરને જાણવું, હા હા
ખટક એવી છે કે પર્યાયમાં રોકાવું પડે છે પણ ઈચ્છા નથી રોકાવાની, એટલી ખટક છે. રોકાવું પડે છે પણ ઈચ્છા નથી.
ભેદને જાણવા જ્યાં આવે છે ને ત્યાં સાતમા ગુણ સ્થાનમાંથી છઠ્ઠું આવી જાય છે. એ ચારિત્રનો દોષ લાગ્યો. ભેદને જાણવામાં ઉપયોગ લાગ્યો તો એને બદલે ઉપયોગ એમાં ટેકો નહીં, ત્યાં પોતાના ભેદને જાણવામાં આવ્યો. એ ચારિત્રનો દોષ, પરની વાત જ નથી. અંદર ને અંદર રમત, અભેદ ને ભેદ, અભેદ ને ભેદ, અભેદ અભેદ ને જાણવું તે નિશ્ચય, ભેદ ને જાણવું તે વ્યવહાર. હવે અભેદ ને જાણવા બહુ રોકાતું નથી, ત્યારે ભેદ ને જાણવા આવે છે તો એને ચારિત્રનો દોષ લાગે છે. સાતમા ગુણ સ્થાનમાંથી છઠ્ઠું આવ્યું, એ છઠ્ઠું છે ને એ દોષ વાળું છે, પ્રમાદ છે. અને ફટ એ પર્યાય ને જાણી ભેદ ને પોતાના ભેદ ને જાણ્યું ન જાણ્યું ત્યાં ફટ અભેદ માં આવી જાય. એટલે જો એને અત્યારથી આ વાત ખ્યાલમાં આવી ગઈ તો શ્રેણી તો આવવાની છે, કેવળ જ્ઞાન તો થવાનું છે. હે, આ વાત જો ખ્યાલમાં આવશે ને તો જયારે આ આત્મા મુનિ થશે ને ત્યારે આજનો અભ્યાસ કામ આવશે. ગજબરી વાત છે. અપ્રમત સદુપયોગ છે, અપ્રમત સદુપયોગ છે, અને પ્રમાદ છે ને પ્રમાદ એટલો અસાવધાન થયું એટલે પર્યાય ને જાણવા જ્ઞાન આવ્યું. વ્યવહાર નહીં જાણેલો પ્રજ્ઞાન છે, તો વ્યવહારને જાણવા માટે ભેદને જાણવા જ્ઞાન રોકાણું ને થોડોક ટાઈમ. એ ફટ છઠ્ઠું આવ્યું, ફટ ક્યાંથી છૂટી અને સાતમાં આવી જાય, અભેદ ને જાણવા આવી જાય. મુનિરાજની આવી દશા હોય છે, અને આ મુનિરાજની દશા છઠ્ઠું સાતમું જયારે આવશે, આ વાત તો બેઠી હશે અત્યારથી, તો છઠ્ઠા સાતમા માંથી સીધું આઠમો નવમું દસમું અને શ્રેણી માંડીને કેવળ જ્ઞાન આવી જશે. એવી આ વાત છે, ઊંચા પ્રકારની છે. કહે છે જયારે પર્યાયને જોવાની આંખ બંધ કરી સર્વથા હો ચલો પારો સુરતાલી પારો, ત્યારે તો ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે દ્રવ્ય જોવામાં આવ્યું, પણ હવે અનુભવ થઈ ગયા પછી સંકેતી તો થઈ ગયો, પણ હવે ઉઘાડેલા પર્યાર્થિક જ્ઞાનથી જીવમાં રહેલી પર્યાયોને જો, જીવમાં રહેલી પર્યાયોને જો, દેવગુરુ શાસ્ત્રને જો એમ નથી કહ્યું, અંદરના જે પરિણામ થયા પ્રગટ, શુદ્ધ પરિણામે પ્રગટ થયા, થોડા અશુદ્ધ પરિણામ પણ થાય છે. બસ પર્યાર્થી જ્ઞાનથી જીવમાં રહેલી પર્યાયોને જો, પર્યાયો બહુવચન છે ને, પર્યાયો ઘણી છે, શુદ્ધ ને શુદ્ધ એને જો, છે અંદર શાસ્ત્રમાં છે આ વાત, એમ કહે છે કે ઉઘાડેલા પર્યાર્થિક ચક્ષુ વડે અવલોકવામાં આવે છે ત્યારે જીવ દ્રવ્યમાં રહેલા નારકપણું તિરિંજપણું મનુષ્યપણું દેવપણું નિષિદ્ધપણું એ પર્યાયો સ્વરૂપ વિશેષોને અવલોકનારા, એટલે જ્યારે જે પર્યાય હોય ત્યારે તે પર્યાય, બધી પાંચે પર્યાય એક સાથે ન હોય, સિદ્ધની પર્યાય હોય ત્યારે ચાર ન હોય, મનુષ્યની પર્યાય હોય તો ત્રણ ઓલીને સિદ્ધ પર્યાય ન હોય, જ્યારે જે પર્યાય હોય એ પર્યાયને જાણનારું જ્ઞાન પ્રગટ થાય તેને વ્યવહાર નહીં કહેવાય. સમુચય વાત કરે છે, એ પર્યાયો સ્વરૂપ વિશેષોને અવલોકનારા અર્થાત પર્યાયો સ્વરૂપ અનેક વિશેષોને જાણનારા અને સામાન્યને નહીં અવલોકનારા, કેમ કે એનો ઉપયોગ સામાન્ય તરફ નથી, સામાન્યની પરિણતિ છે પણ સામાન્ય તરફ ઉપયોગ નથી, ઉપયોગ વિશેષ તરફ પર્યાય તરફ છે, અર્થાત સામાન્યનું લક્ષ નથી પણ પર્યાય તરફ લક્ષ છે, લક્ષ એટલે ઉપયોગ એમ લેવો, તેથી સામાન્યને નહીં જોનારા એવા એ જીવોને તે જીવદ્રવ્ય અન્ય અન્ય ભાષે છે, અનેરું અનેરું ભાષે છે, મનુષ્યની પર્યાય છે ત્યારે દેવની નથી, દેવની છે ત્યારે મનુષ્ય નથી, અન્ય અન્ય ભાષે છે, જીવદ્રવ્યમાં તે પર્યાય અનેરી અનેરી ભાષે છે, દેવ પર્યાય અનેરી, સિદ્ધ પર્યાય અનેરી, એમ પર્યાય અનેરી અનેરી અન્ય અન્ય ભાષે છે, કેમ કે પર્યાયો અને અનેરી અનેરી હોય, એકરૂપ ન હોય, કારણ કે દ્રવ્ય તે વિશેષોના કાળે તન્મય હોવાને લીધે તે વિશેષોમાં અનન્ય છે, છાણા ત્રણ પર્ણ અને કાષ્ઠમય અગ્નિની માફક. એમ કહે છે કે આત્મા મનુષ્યની પર્યાય રૂપે પ્રણમે ત્યારે આત્મા મનુષ્ય પર્યાય રૂપે જણાય છે, પછી મનુષ્ય પર્યાયનો વ્યય થઈને દેવ પર્યાય રૂપે થયો, તો આત્મા દેવ પર્યાય રૂપે છે એમ જણાય છે, અન્ય અન્ય જણાય છે, અન્ય અન્ય જણાવવાનું કારણ શું છે, આત્મા અન્ય અન્ય જણાય છે, અન્ય અન્ય જણાવવાનું કારણ શું છે કે મનુષ્યની પર્યાય જયારે થઈ આત્માની ત્યારે તે પર્યાયથી આત્મા અનન્ય છે. તે પર્યાયથી આત્મા તે સમયે અનન્ય છે. અને એનો વ્યય થઈને દેવ પર્યાયમાં આવ્યો ત્યારે દેવ પર્યાયથી આત્મા અનન્ય છે. એટલે પર્યાયની અપેક્ષાએ અન્ય અન્ય પણ છે. દેવ પર્યાય છે ત્યારે મનુષ્ય પર્યાય નથી, અને મનુષ્ય પર્યાય છે ત્યારે દેવ નથી. તો એ પર્યાય અપેક્ષાએ જ વો તો અન્ય અન્ય છે. હવે આત્માને મનુષ્ય પર્યાયમાં જો કે દેવ પર્યાયમાં જો, તો અનન્ય તેનો તે છે, બીજો નથી. જે મનુષ્ય પર્યાયમાં હતો તે દેવ પર્યાયમાં છે, દેવ પર્યાયમાં છે એ મનુષ્ય પર્યાયમાં હતો. એટલે આત્મા તો તેનો તે છે. પર્યાય ધર્મથી જો તો અન્ય અન્ય લાગે છે આત્મા. પર્યાય ધર્મથી અનન્ય લાગે છે, અને દ્રવ્યથી જો તો તે પર્યાય તેથી અનન્ય છે. એટલે તેનો તે, તેનો તે, તેનો તે, તેનો તે, બીજો નહીં. પર્યાયથી બીજો, બીજો દ્રવ્યથી તેનો તે, તેનો તેનું કારણ આપું કે તે વખતે તે દ્રવ્યથી તે પર્યાય અનન્ય છે, માટે તેનો તે છે, એટલો ન્યાય આપ્યો. પછી વધારે વખત તમે ત્યારે વાંચશો ને આ અને સાંભળશો ત્યારે વધારે જ્ઞાન ઉઘરશે એની મેળે. અત્યારે એટલું બધું જેટલી માત્રામાં ગુરુદેવ કહેવા માંગે એટલી માત્રામાં ન પકડાય, 5% પકડાય, 10% પકડાય, પણ પછી વિકાસ થાય, જેમ જેમ એનું ઘૂંટણ થશે ઉઘાડ વધશે. તે વિશેષો કોણ? નારકપણું, તિર્યંજપણું, મનુષ્યપણું, દેવપણું અને સિદ્ધપણું એ વિશેષો. તે વિશેષોના કાળે તન્મય હોવાને લીધે તે વિશેષો, જે વિશેષો થાય ત્યારે તે વિશેષોની સાથે દ્રવ્ય તન્મય છે. જેમ છાણાની અગ્નિ હોય તો છાણાની અગ્નિ કહેવાય, એ વખતે તન્મય છે. વળી છાણાની અગ્નિ છૂટી અને સૂકા પાંદડાની અગ્નિ થઈ તો એ ત્રણની અગ્નિ કહેવાય. પાછા પાંદડા બાળતી હોય, પર્ણ પાંદડા બાળતી હોય તો એની અગ્નિ કહેવાય. કેમ કે તે વખતે તે પદાર્થથી એ ભાવથી તન્મય છે, અનન્ય છે એમ. એટલે અગ્નિ તેને તે છે. હવે પાંદડાની અગ્નિ અને લાકડાની અગ્નિ તો એ અન્ય અન્ય થઈ ગઈ. પર્યાય ધર્મથી જો તો અન્ય અન્ય, અને દ્રવ્ય ધર્મથી જો તો